તારીખ 11/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 701 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 408.
જેને રાગની રુચિ અને વ્યવહારની રુચિ છૂટીને શુદ્ધ ચૈતન્ય આનંદ આત્માનો અનુભવ થાય છે, નિશ્ચય રત્નત્રય પ્રગટે છે, ત્યારે એ નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા પછી અને પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થયા પહેલા વચ્ચે સાધકનો કાળ છે. વચ્ચે એટલે સાધકનો કાળ છે. એ વચ્ચે શુભરા ગાલતા ભગવાનની પ્રતિમાનું બહુમાન ભક્તિ આવે છે. આ કેમ જીન મંદિરો થયા એના ઉપર વાત છે કે સાધક જીવને વચ્ચે ભગવાનની પ્રતિમાનું બહુમાન અને ભક્તિ એને શુભરાગની સ્થિતિ રહી ગઈ હોવાથી આવ્યા વિના રહેતા નથી. હવે ભગવાનની પ્રતિમા પ્રત્યેનો ભાવ શુભરાગયુક્ત છે, પણ એની સાથે જ્ઞાન એક બીજું કામ કરે છે એ વાત અહીંયા સમજાવી છે. જ્ઞાન એમના વિતરાગ પરમાત્માના સ્વસંવેદન ભાવને જોડે છે. સાધકનું જ્ઞાન જીન પ્રતિમાને વિશે સ્વસંવેદન ભાવને જોવે છે, વિચારે છે, શબ્દ વાપર્યો છે એને ટેકનિટી છોડીને. ભક્તિ આવે છે કેમ કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને પોતે પોતાના સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે. ત્યાં પણ સ્વસંવેદન ને કારણે આ સ્થિતિ થઈ છે, એ સ્વસંવેદન ભાવ ને જોવે છે. અહીંયા પણ સ્વસંવેદન ને વિચારે છે, પોતાના સ્વસંવેદન ને વિશેષ આવિર્ભૂત કરે છે. શુભરાગ ને મૂકી દીધો એક બાજુ, હવે કોઈ એ વિષયને ન પકડે. જીન પ્રતિમાના જીન દર્શન ને વિશે એ સ્વસંવેદન ભાવ ને ન વિચારે, એ વિષયથી એ જાણ્યો હોય અને એમ કહે કે એવો બધો રાગ કરવા જેવો નથી, એ બધો શુભરાગ છે, મંદિર બનાવતા અશુભ થાય છે, અહીં હિંસા વગેરે થાય અને દર્શન કરતા શુભરાગ થાય, આ શુભ ને શુભ બે થયો એના કરતા એકલા ધ્યાનમાં બેસો ને. આમ કોઈ જીન પ્રતિમાને ઉડાડે છે, 193 માપાની વાત કીધી છે, 703 માં નીચે, જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. કે ભાઈ પ્રતિમા ન હોય, પ્રતિમાની કોઈ આવશ્યકતા નથી, એ બધો બહારનો વ્યવહાર છે, પ્રાણ છે, રાગનો નિમિત્ત છે, એમાં હિંસા થાય છે, ભીકણું થાય છે, એ ધર્મને સમજ્યા નથી, એ મોક્ષ માર્ગને સમજ્યા નથી. એક ન્યાયે તો એ મોક્ષ માર્ગને ઉડાડે છે, કેમકે આમાંથી સ્વસંવેદન વિચારવું છે. જીન પ્રતિમાના નિમિત્તે તો સ્વસંવેદનનો આવિર્ભાવ કરવો છે, તો જીન પ્રતિમાને ઉડાડે છે એ સ્વસંવેદનને ઉડાડે છે, એમ કહે છે. આટલો મોટો ગુનો છે થાને પાસે ઉડાડી કહેવાય છે જીનનો ફિરકો, પણ એમણે જીન પ્રતિમાને ઉડાડી. પોતે સંપ્રદાયમાં તો આવ્યા છે, એ જીનમાં છે, એ સંપ્રદાયમાં જન્મ તો દે. મિથ્યાત્વનો અભાવ કરવાને બદલે મિથ્યાત્વને એ પોષે છે, આ શબ્દ વાપર્યો છે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે પુણ્યપાપ અધિકારની 154 ગાથામાં. ત્યાં ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંત લીધું છે કે દ્રવની उत्कृष्ट दृष्टान्त बाह्य क्रिया माँ क्रिया कांड माँ कर्म चेतना माँ संतुष्ट है ये कर्म चेतना वालों अशुद्ध चेतना वालों परिणाम है कर्म चेतना है ये अशुद्ध चेतना है ये अशुद्ध चेतना में संतुष्ट है एने त्या मिथ्यात्व नो अभाव थवाने बदले मिथ्यात्व नो पोषण थाय छे अवगुण थाय खरेखर अवगुण थाय पोताना स्वरूप ने ओळखे पोताना स्वरूप ने जेने जाण्यू होय एने तो एम थाय कि मारुं जे स्वरूप छे એનાથી સમ્યક દર્શાવનારી સાધકપણાની મોક્ષ માર્ગની વિતરાગી પર્યાય પણ હિસાબ લાગે નહીં એટલી જગન છે તો આ શું યોગ ને શું ઉપયોગ એ તો આત્માની ક્રિયા જ નથી એ તો આત્માથી બહાર છે એની ગણતરી કરવી એ કેવી રીતે મેળ ખાય એવા પરિણામ હોય એની ગણતરી કરવા જાય તો સમ્યક દર્શન થાય એ પણ અનંતમય ભાગે છે મોક્ષ માર્ગની જઘન્ય દશા
અનંતમય ભાગે
પરિપૂર્ણ દશાથી અનંતમય ભાગે છે અને પોતાનું સ્વરૂપ તો એનાથી અનંત ગુણ છે એક સમયની સિદ્ધ અવસ્થાથી પણ અનંત ગુણ છે એમાં શુભ ઉપયોગ અને શુભ યોગ તો છે નહીં એમાં છતાં એનાથી કાંઈક માનવું આત્મહિત માનવું કાંઈક ધર્મ થયાનું માનવું થોડું પણ કલ્યાણના માર્ગનું કલ્યાણ વિષયક કાંઈક કાર્ય થયું એમ માનવું અને સંતોષ થવો એ તો એટલું મિથ્યાત્વનું પોષણ થાય બીજું કાંઈ થાય પ્રાય ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરેલા જીવોની આ ભૂલ થાય છે દ્રવ્યંગી પર્યંત પછી આગળ વધીને દ્રવ્યંગી સુધી જાય પણ જે કાંઈ કરે છે એમાં સંતોષ છે એને એમ કહેવાય કે એને રસ્તો ઊંધો પકડ્યો ખરેખર એને રસ્તો ઊંધો પકડ્યો પર્યાય દ્રષ્ટિની તીવ્રતામાં થાય છે શુભ રાગ રાગાદી વિકાર કે જે અનાત્મ ભાવ છે એમાં સંતુષ્ટપણું એ તો પર્યાય બુદ્ધિની તીવ્રતામાં થાય છે ત્યાં મોહ દર્શન મોહનું બળવત્તરપણું થાય છે ત્યારે એને સંતોષ થાય છે એનાથી આત્મા વિશેષ અવરાય છે વિશેષ ઢંકાય છે એ ભાવથી વધારે આચ્છાદિત થાય છે એમ થાય છે એટલે પર્યાય સામું જોઈને પર્યાયનો ખ્યાલ આવે ત્યારે એમાં ક્યાંય પણ સંતોષ પકડવો એ સાધકને તો થતું નથી બાધકને તો એ કરવા જેવું છે એમ કેમ કહેવાય કોઈ સાધકને થતું નથી એનું કારણ શું છે કે સાધક ચોથે ગુણ સ્થાને હોય કે છઠ્ઠે સાતમે હોય પરિપૂર્ણ દ્રવ્યના લક્ષમાં છે અંતરમાં એનું દ્રવ્ય કેવું કેવું છે એના લક્ષમાં છે એને અવસ્થામાં સંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી મિથ્યા દ્રષ્ટિ સંતુષ્ટ થાય છે ત્યારે મિથ્યાત્મને દ્રઢ કરે છે મિથ્યાત્મને ગાળનારો જીવ તો એટલે સાચો મુમુક્ષુ અથવા આત્માર્થી જીવ તો ભલે એની શુભ યોગ અને શુભ ઉપયોગની ક્રિયા અસાધારણ જેવી હોય સાધારણ બધાને હોય એવી ન હોય પણ અસાધારણ જેવી હોય તો પણ એને અસંતોષ થાય છે સંતોષ થવાને બદલે અસંતોષ થાય છે કે મારી શુદ્ધાત્મ પરિણતિ મારે જે પ્રગટ થવી જોઈએ એ પ્રકારનો અંતર્મુખનો પુરુષાર્થ હજી થતો નથી અને આ શુભ રાગ જે વળગ્યો છે, શુભ રાગ ની છૂટતો નથી, શુભ રાગ ની ચિકાશ, રાગ ની ચિકાશ એ મટતી નથી અને રાગ ની પરંપરા ચાલુ છે, એનાથી તો છૂટું પડીને એકલી શુદ્ધ ચેતના નો અનુભવ કરવો છે. એ પ્રકારનો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થમાં એને જાણવું છે અને આ વર્તમાન ભૂમિકા એને અસંતોષનું કારણ થાય છે. સંતોષનું કારણ થતું નથી, પણ જો અસંતોષનું કારણ થાય તો ત્યાંથી નીકળીને આગળ જાય, જો સંતોષ થાય તો ત્યાં ડૂબી જાય. ખરા, આ એની વાસ્તવિક પરિસ્થિતિ છે. કહે છે કે એવા સંતુષ્ટ થનારને નિષ્કર્મ ભૂમિકા, જેનાથી કર્મ બંધાય એવું જે ભાવ કર્મ, જેના નિમિત્તે કર્મ બંધાય એવું જે ભાવ કર્મ, એ ભાવ કર્મ રહિત દશા, એની પ્રાપ્તિ એનાથી એને થતી નથી. આટલું બધું કરે છે ને, પણ શું કરે છે? આત્માનું કાર્ય ક્યાં થયું? એમાં દર્શન જ્ઞાન ચારિત્ર નું કામ કેવી રીતે થયું? એ તો વિચાર કરતો નથી. ઉલટાનું અભિમાન કરે છે કે મેં દુઃખો આહાર ખાધો, બીજા બધા ઉડાવે છે, ખાવાનું પીવું મજા ઉડાવે છે, હું તો વૈરાગ્યપૂર્વક લુખો આહાર લઉં છું, હું તો લોકો પૈસા ભેગા કરવા પાછળ જગતમાં છે, આખું જગત પૈસાની પાછળ દોડ મૂકીને દોડે છે, હું તો દાન દઈ દઉં છું, ઉલટાનું હું તો આવ્યા છે એ પણ છોડું છું. પણ ભાઈ, એ તારો અધિકાર કીધી હતો એના ઉપર, એ જાતનું પરપદાર્થમાં સ્વામીપણું રાખીને ભલે શુભ ઉપયોગ ને શુભયોગ ની દાનાદીની ક્રિયા કરી હોય કે લુખા આહાર ની ક્રિયા કરી હોય કે વૈરાગ થયો હોય, શુભ ઉપયોગ એ શુભ ઉપયોગ છે, એ અહમપણું કરવાના સ્થાન નથી, એ અહમપણું કરવાના સ્થાન નથી. નિયમ સારમાં તો એવું બધું લીધું છે, સ્થાનો નક્ષાયિક ભાવના, આ તો હજી ઉદયિક ભાવ છે, તારે બોલ લીધા છે ત્યાં શુદ્ધ ભાવ વિકાસ શરૂ કર્યો ને એમાં આડત્રીસ પછી ની ગાથા છે. નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે એમ કરીને જીવને સ્થાન સ્વભાવના ચલવી લીધું, જીવને વિભાવરૂપ સ્વભાવના સ્થાનો નથી. આ કહે છે ને, મારો તો આવો સ્વભાવ છે, એવી કોઈ વાત કરે તો આપણે ગરમ થઈ જઈએ, આપણે સહન ન થાય. અનેક પ્રકારના જે સ્વભાવ, પ્રકૃતિ સ્વભાવ, વિભાવ સ્વભાવ, જીવને સ્થાન સ્વભાવના માનાપ માન તણા નહીં, જીવને સ્થાનો હર્ષના સ્થાનો અહર્ષ તણા નહીં, એ 39 છે. स्थिति बंध स्थानों प्रकृति स्थान प्रदेश ना स्थान नहीं अनुभाग ना स्थान जीवने उदय ना स्थान नहीं आई सुधी तो विभाव ने बात लीधी कर्म ने बात लीधी कि उदय नु स्थान थयू दान दीधो ने आहार न लीधो एवो जे ग्रहण त्याग એ તો બધા ઉદયના સ્થાનો છે એ તો જીવને નથી પણ સ્થાનો ક્ષાયિક ભાવના ક્ષાયોપક્ષામિક તણાની સ્થાનો ઉપશમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં ઉદય ભાવનો વિસ્તાર કરીને પછી એક ગાથામાં એમ લીધું કે આ પંચમ ભાવના સ્વરૂપનું કથન છે એટલે કે આત્માનો જે પરમ પરિણામ ભાવ પંચમ ભાવ છે એ જીવ સ્વરૂપ છે એ જીવનું સામાન્ય સ્વરૂપ છે જીવનું અનાદિ અનંત નિગોદથી લઈને સિદ્ધ પર્યંત દશામાં એક રૂપ રહેતું સદાય અવિચળ રૂપ રહેતું એ જીવનું મૂળ સ્વરૂપ છે એમાં ન ક્ષાયિક ભાવનું સ્થાન છે ન ક્ષોષમ ભાવનું સ્થાન છે ન ઉપશમ ભાવનું સ્થાન છે ન ઉદય ભાવનું કોઈ સ્થાન છે ઉપશમમાં ઉપશમ સંયત્વ આવ્યું ઉપશમમાં ઉપશમ ચારિત્ર આવ્યું ક્ષયોક્ષમમાં ક્ષયોક્ષમ સંયત્વ આવ્યું ક્ષોક્ષમ ચારિત્ર આવ્યું અને ક્ષાયિક ભાવમાં બધા ક્ષાયિક ભાવ આવી ગયા કેવો જ્ઞાન પર્યંતના ક્ષાયિક સમ્યક દર્શનને લઈને માંડીને ક્ષાયિક ચારિત્ર પર્યંતના સર્વ ભાવો આવી જાય છે ક્ષાયિક ભાવના નવ ભેદ છે ક્ષાયિક સમ્યત્વ યથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન કેવળ દર્શન તથા અંતરાય કર્મજનિત જે અનંત વીર્ય પ્રગટ્યું ને અંતરાય કર્મજનિત અંતરાય કર્મના ક્ષય જનિત દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય એ પાંચે પ્રકારના ક્ષાયિક ભાવો પાંચ ને ચાર નવે પ્રકારના ક્ષાયિક ભાવો પરમ પારિણામિક ભાવને વિશે કેમ કે પરમ પારિણામિક ભાવ નિત્ય છે અને આ બધા ભાવો અનિત્ય છે નિત્યમાં અનિત્ય નથી ને અનિત્યમાં નિત્ય નથી આમ છે આ નથી તો આને હજી બહારની ક્રિયા શરીરની ક્રિયા કરી દુખો આહાર લીધો એમાં એને સંતોષ કરવો છે એમાં એને પોતાનું સ્થાન નક્કી કરવું છે કે આટલા ક્રિયા કરનારાઓમાં મારું સ્થાન પહેલું છે ઠીક આવા દાન દેનારાઓમાં મારું સ્થાન પહેલું છે આવા કાર્યો કરવામાં મારું સ્થાન પહેલું છે ત્યાં તારું સ્થાન છે એનો વિચાર કર્યો ત્રણ ગાથા છે 39, 40, 41 શુદ્ધ ભૂમિકાની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થતી નથી જ્ઞાન સ્વભાવે આત્માની દ્રષ્ટિ થતી નથી જે સંતુષ્ટ થાય છે એ ચાહે કેટલી ઉત્કૃષ્ટ ક્રિયા કરે ગમે તેવી ક્રિયા કરે એને જ્ઞાન સ્વભાવે આત્માની દ્રષ્ટિ થતી નથી દ્રષ્ટિ થવી આ જ સર્વસ્વ છે પોતાનું પરમ પરિણામ ભાવરૂપ તત્વ છે એ જ સર્વસ્વ છે એની જે દ્રષ્ટિ થવી એ આ સંતુષ્ટપણું છે એને રોકે છે એવી દ્રષ્ટિ થવાને માટે આવું શુભ યોગ અને શુભ ઉપયોગનું સંતુષ્ટપણું જાણે અજાણે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે થઈ જાય અંદરમાં કે આ ઠીક કર્યું મેં આ મેં સ્વાધ્યાય કર્યો ઠીક કર્યું આ પૂજા કરી મેં ઠીક કર્યું આટલું કર્યું મેં ઠીક કર્યું દ્રષ્ટિને રોકે છે, નાયકની દ્રષ્ટિને એ રોકનારા પરિણામ છે. આમ કે છે કેમ કે એ અનાત્મ ભાવ છે એની દ્રષ્ટિ તો છોડાવવી છે, એની દ્રષ્ટિ છોડાવવી છે. અનાદિથી રાગ ઉપરની દ્રષ્ટિ છે એ છોડાવવી છે. એના બદલે એમાં સંતુષ્ટ થાય છે, ઊંધું કરે છે. અનંત શક્તિનો ધણી છે, પણ શક્તિને સંભાળે ત્યારે ને કર્મા દાતેલો વૈભવ છે, પણ એને ખોદે નહીં અને સંભાળે નહીં તો કણ કણ માટે ભીખ માગે, લાચારી કરે. અને એને તો એ અનંત શક્તિનો ધણી ત્યારે રહ્યો નહીં, એને ભાન હોય તો માગે નહીં ભીખ. અંતરાય પોતાનો ભાવ છે, એ ભાવ કર્મ એ અંતરાય છે. પોતાનો ભાવ છે આચ્છાદિત કરે છે, એવો સંતુષ્ટ થવાનો ભાવ છે એ પોતાના અનુભવમાં અંતરાય છે. જે રાગનો વિકલ્પનો કણ છે એની સાથે પ્રેમ છે, એની એકતા છે, એને અંતરાય છે. કર્મના પરમાણુની અંતરાય આત્માના પરિણામમાં નથી. કેમ કે કર્મના પરમાણુની અંતરાય કર્મની વિપાક દશા એ પરમાણુમાં ઉત્પન્ન થાય છે, આત્માની પર્યાયમાં નહીં. આત્માની પર્યાયમાં એનો અભાવ છે. અંતરાય કર્મના વિપાકની કર્મ પરમાણુની દશાનો આત્મામાં અભાવ છે. આત્માની પર્યાયમાં એની પર્યાય નથી, ને એની પર્યાયમાં આત્માની પર્યાય નથી. એટલું તો નહીં, પણ એ ઉદયનો કોઈ પ્રભાવ આત્મા ઉપર પડે છે એ વાત પણ સદંતર ખોટી છે, ખોટી છે. આમ છે, શું કરીએ, ભલે ન આવતું હોય પણ એનો પ્રભાવ પડે છે. વાત ખોટી, એનો કોઈ પ્રભાવ આત્મા ઉપર પડે એવું આત્માનું સ્વરૂપ નથી. તો સર્વજીવોને ઉદય તો હોય જ છે. આઠે ક્રમ નો ઉદય કયા સંસારી જીવને નથી બતાવો? હે, કોઈ એમ કહે કે રાગ ને ઘટાડવું છું, મારે હું તો આ ક્રિયાથી આ દાન આપ્યું ને એટલે પૈસાનો રાગ ઘટાડ્યો, અને આ લુખું ખાધું એટલે આહારનો રાગ ઘટાડ્યો. કોઈ એમ કહે કે રાગ ને ઘટાડું છું, પણ રાગ રહિત ચૈતન્ય કોણ છે એની ખબર નથી, તો તેને પણ આત્માના ધર્મની પ્રાપ્તિ થતી નથી. કોના લક્ષ્ય તું રાગ ઘટાડે છો? પરપદાર્થનો ત્યાગ કરીને પરપદાર્થના લક્ષ્ય રાગ ઘટાડે છો? કે તને તો તે ત્યારે અશુભ રાગ ઘટીને શુભ રાગ વધશે, પણ રાગ તો વધશે, એમાં રાગ ઘટવાની ક્યાં વાત આવી? તો અશુભ ઘટીને શુભ થયો, રાગમાં અશુભ ઘટીને શુભ થયો. પહેલા રળવાનો ભાવ હતો, હવે દાન દેવાનો ભાવ થયો. રળવાનો પાપનો હતો, દાન દેવાનો પુણ્યનો થયો. રાગ તો બંનેમાં રહ્યા, રાગ ક્યાં ગયો? એમાં એક એની બીજી સિક્કાની બીજી બાજુ છે, સિક્કો તેનો તે છે. પુણ્ય ને પાપ એક સિક્કાની બે બાજુ છે. હું એમ કહેશ કે ઓલી બાજુ ક્યાં છે? મારી પાસે તો આ પુણ્યની બાજુ છે, પણ એની પાછળ છે ઓલી બાજુ. તારા પુણ્ય પરિણામના સિક્કાની પાછળ પાપની બાજુ તને અત્યારે દેખાતી નથી, ઊભી જ છે, હારે જ છે, છૂટી પડે એવું નથી. રાગ રહિત ચૈતન્ય કોણ છે એમ, એટલે પોતાનું રાગ રહિત આત્મ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, એની ઓળખાણ અને એના અનુભવથી રાગ ઘટે છે, મટે છે, તૂટે છે. એ સિવાય બીજી કોઈ પ્રક્રિયાથી રાગ મટે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, ને જીમ માર્ગ ને વિશે વાત નથી. એ માર્ગ ને બદલીને કોઈ બીજા માર્ગે ચાલે તો એ ઉન્માર્ગે ચાલે છે, એને કોઈ જીનમાર્ગ કહે તો એ ઉન્માર્ગ ને જીનમાર્ગ નું નામ આપે છે. જેમ કોઈ ચોર સરાફ ની દુકાન નું પાટિયું લગાડે તો વધારે ભયંકર છે. ચોર તરીકે ચોર હોય તો કોઈ એને દુકાને જાય નહીં. જાહેર પાટિયું મારે, ભાઈ અમે તો ચોર છીએ, સમજીને આવજો અમારે ત્યાં. અમે તો ચોરી જ કરીએ છીએ, તમે અમારી સાથે વેપાર કરવા આવશો તો છેતરાય જાય કોઈ આખે કરીને. એ પાટિયું લગાડે કે અમે તો શરાબ છીએ, ચોખ્ખું હોય 100% ચોખ્ખું કામ અહીંયા થશે. પછી લોકો છેતરાય છે ત્યાંથી. એ રીતે ઉન્માર્ગ ને જીનમાર્ગ સ્થાપે છે. બીજી રીતે કોઈ રાગ ઘટાડવાની વાત કરે છે તે ઉન્માર્ગ ને અન્ય માર્ગ ને જીનમાર્ગ નું નામ આપે છે. ભોળા જીવો, આ વિષયના અજાણ જીવો છેતરાય છે, ભોળવાય છે, અને એ માર્ગે ચાલ્યા જાય છે. આ તકલીફ થાય. કોનો વાંક ગણવો? એ ચાલનાર નો પહેલો વાંક છે, ચલાવનાર નો મોટો વાંક છે, પણ એ પછી છે. પોતાને માટે વિચારવું હોય તો ચાલનાર નો પહેલો વાંક છે. સાગરવાળા શ્રેષ્ઠ હતા ગુરુદેવ સાહેબ, અત્યાર સુધી અમને કોઈ આવું સમજાવવા વાળું મળ્યું નહીં, એટલે અમે તો પછી હાજી આ બધે કરતા, જેને કઈ સાંભળીએ હાજી આ કરતા. આપ હવે મળ્યા એટલે આ વસ્તુ, એ વાત નહીં, એ તો યોગ્યતા તમારી પણ એવી. આજે આ કેમ ત્યાં બીજે ધંધા વેપારમાં છેતરાતા નથી? એમ કહે કે આ તમારું મકાન ખરીદવું છે, તમારી જમીન ખરીદવી છે, તમારો ધંધો ખરીદવો છે, અહીંયા કઈ છેતરાતા નથી. ધર્મના વિષયમાં દરકાર કરે નહીં, અને એમ કહે કે અમે છેતરાઈ ગયા, ભૂલથી છેતરાઈ ગયા, કે ખોટી વાત છે, તેમ દરકાર કરી નથી. જે કાંઈ કહેવામાં કહેવાય છે, જે કાંઈ જાણવા મળે છે, જે કાંઈ અનુસરવાનું થાય છે, એમાં સત્યની કસોટીએ ચડાવવાની એને દરકાર કરી નથી. દરકાર કરે તો એને એમાં જે ગડબડ છે એ સમજાયા વિના રે નહી. સુખી વાત છે. હા, એ કહું છું કે સરાફનું પાટિયું લગાડે છે. બધા એમ કે છે કે આ જીનેશ્વર કથિત માર્ગ છે, પણ જીન માર્ગ તો વિતરાગ માર્ગ છે કે નહીં ભાઈ? સીધી વાત છે. એને શું નામ આપ્યું છે કે આ વિતરાગ નો માર્ગ? વિતરાગ નો માર્ગ એ રાગ થી સદાય, વિતરાગ નો માર્ગ એ રાગમય હોય, વિતરાગ નો માર્ગ એ રાગ રૂપ હોય. કેવી રીતે વિતરાગ નો માર્ગ છે? જો વિતરાગ નો માર્ગ છે તો એટલો વિચાર કરવો જોઈએ કે આમાં વિતરાગતા ક્યાં ને રાગ ક્યાં. રાગ માર્ગ ને વિતરાગ માર્ગ તો પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ છે એ સમજાણું નહીં, થોડુંક અનુકૂળ હોય તો ઠીક છે. પરસ્પર વિરુદ્ધ છે. આવો રાગ કરો, આવો રાગ કરો, આવો રાગ કરતા કરતા તમને ધર્મ થશે, આવો રાગ કરતા કરતા ધર્મ થશે. વિતરાગ માર્ગમાં જવું છે ને રાગ કરતા કરતા થશે, આ વાત ક્યાં નહીં? અને કોઈ મેળ તો ખાવો જોઈએ કે ન ખાવો જોઈએ? હા, પણ રાગ શું રહે છે કે નહીં એ સવાલ છે. રાગ મટાડવાની વાત છે. એવું ક્યાં કહ્યું કે પુણ્ય રાગ તે વિતરાગ માર્ગ છે? અને પાપ રાગ છે વિતરાગ માર્ગ છે, એવું થોડું કહ્યું છે. રાગ રહિત માર્ગ છે એમ કહ્યું. રાગ રહીત પણ જોવાનું છે કે પુણ્ય પાપ ના ભેદ માં, એ તો દુનિયા આખી ધંધો એ કરે છે ધર્મ ના નામે. હવે પાપ ન કરવા એ તો મુસલમાન ના શાસ્ત્ર માં એમ જ લખ્યું છે, પાપ કરવાનું કોઈ શાસ્ત્ર માં નથી લખ્યું. કોઈ શાસ્ત્ર પાપ કરવાનો સીધો ઉપદેશ લે તો કોઈ ઉભો ન રહીએ. આ હું પૂરી કરવાનું શીખવે કોઈ, પાપ કરવાનું શીખવે કોઈ, એ વાત તો છે નહીં. પાપ છોડાવે છે, ઇનડાયરેક્ટ તો પાપ કરાવે છે ને. મિથ્યાત્વનું પાપ તો મોટું થાય છે, ખરેખર તો મિથ્યાત્વનું મોટું પાપ થાય છે. જે આત્માના હિતનો માર્ગ નથી, જે આત્માના કલ્યાણનો માર્ગ નથી, કોઈને કોઈ રાગમાં આત્માને જોડવાનો જ્યાં ઉપદેશ છે, માર્ગ છે, ઉપાય બતાવે છે, એ ખરેખર આત્માને અહિતમાં લઈ જાય છે. અને એ અહિતમાં લઈ જવું એ મોટામાં મોટું મિથ્યાત્વનું પાપ છે. આમ છે, મોટું પાપ છે. ખરેખર તો એમ જ છે, એ તો યોગસારમાં એ કહ્યું છે કે પાપ તત્વને તો પાપ જગત આખું કહે છે, પણ કોઈ વિરલ જીવો પુણ્ય તત્વને પણ પાપ કહે છે. સંસારની ગતિ છે, બંને પ્રકારના પરિણામમાં ચાહે પાપ ના હો કે ચાહે પુણ્ય ના હો, પણ એમાં આત્માથી સરી જવાનું થાય છે, આત્માથી પતિત થવાનું થાય છે. માટે જે ભાવ પાડે આત્માને તે પાતક પરિણામ, પાપના પરિણામ કહેવામાં આવેલા છે. પાડનારા પરિણામ તે પાપના પરિણામ કહેવામાં આવ્યા છે. એમ કે એટલું સમજે કે આ પરિણામ શુભ ઉપયોગ ના થાય, એનાથી કોઈ માર્ગ બીજો છે તો એનું વજન છૂટી જાય. વજન તો છૂટી જાય એનું. આ થાય છે પણ એ કરવું છે એ થતું નથી, અસંતોષ ઉભો થાય એમાં. નહીતર સંતોષ થાય, બે માંથી તો એક થયા વિના રહીએ નહીં. હવે તપાસવું રહ્યું કે સંતોષ થાય છે કરતા કે અસંતોષ થાય છે. થઈ તો રહ્યા છે, પૂજાના ભાવ થાય છે, સ્વાધ્યાયના ભાવ થાય છે, એક કિંચિત દયાદાનના પણ ભાવ થાય છે. તો એ થાય છે એમાં સંતોષ થાય છે કે અસંતોષ થાય છે, એકનું પોતાના આત્મા વિશે પોતાએ તપાસી લેવું. જો સંતોષ થાય છે તો મળ્યો ફાંસીને રાકડે ચડ્યો, સમજી લો બરોબર, એ મિથ્યાત્વનું દ્રઢપણું થયું. અસંતોષ થયો તો ત્યાંથી નીકળે છે, સંતોષ થયો તો હલવાઈ જાય છે. સીધી વાત છે, એ વિતરાગતાને ઓળખે છે એમાં એ મોક્ષ મંદિર છે. અર્પણતા શું કરવા આવી દેવ ગુરુ શાસ્ત્ર આદિ પ્રત્યે અર્પણતા થવી એને ક્યાંક મોક્ષ નું બીજ પ્રેમ છે, એવો પણ એક ન્યાય છે. એની પાછળ શું રહસ્ય છે કે જે જીવો વિતરાગ દેવ, વિતરાગ ગુરુ અને વિતરાગી સિદ્ધાંત શાસ્ત્ર એટલે વિતરાગી સિદ્ધાંત ને ઓળખે છે, એને એની એટલી કિંમત આવે છે કે એને લૌકિક પદાર્થ પૈસા આદિ ની કિંમત જાય છે, એટલે અર્પણતા કરી દે છે. એની ઓળખાણ થઈ ને વિતરાગતાની, એ મોક્ષ નું બીજ છે. આ છોડીને તો પછી દેખાડવા માટે વાત છે. અર્પણતા કરવી એ તો એનું બારમું પડખું છે, અંતરંગ નું પડખું બીજું છે. એ મોક્ષ નું બીજ છે, એ તો વગર સમજી અર્પણતા કરે છે એને મોક્ષ નું બીજ છે. ઓગે ઓગે બધું અર્પણ કરીને નીકળી પડે છે, એ કઈ મોક્ષ નું બીજ છે.
જો બધું છોડી દીધું, એ કઈ મોક્ષ કોક્ષનું બીજ છે એમ, મોક્ષનું બીજ નથી. જે ખરેખર ઓળખીને અર્પણ કરે છે એટલે એને મમત્વ છૂટે છે, એના પ્રત્યેનું આકર્ષણ છૂટે છે, ત્યારે એને મોક્ષનું બીજ કહેવામાં આવે એમ વાત છે. ના ના, આત્મા પ્રત્યે જ્ઞાન જાય તો સંગ થાય, રાગ જાય તો નહીં. રાગની ગૌણતા કરવાની છે, ભલે જ્યાં સુધી વિતરાગતા નથી થયો ત્યાં સુધી રાગ થશે, અને એમાં સ્વભાવનો રાગ પણ કને થશે, પણ સ્વભાવનો રાગ અને સ્વભાવનું જ્ઞાન આ બેમાં કોને પ્રાધાન્ય દેવું છે, મુખ્યતા કોની કરવી છે, જ્ઞાનની કે રાગની? જેને એકલા સ્વભાવના રાગની મુખ્યતા થાય છે એને સ્વભાવ પ્રાપ્ત થતો નથી, એને રાગ જ પ્રાપ્ત થતો રહે છે. આમ થાય છે, જેને સ્વભાવના જ્ઞાનની મુખ્યતા થાય છે એને સ્વભાવનો રાગ થાય તો પણ છૂટી જાય છે, કેમ કે એને રાગની પકડ નથી, એને જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવની પકડ છે. આમ છે, પણ એકલું રાગમય પણ પ્રતિભાષિત થતું હોવાથી પોતાનું સ્વરૂપ પોતાને વિશે એકલું રાગમય પણ પ્રતિભાષિત થતું હોવાથી બધું રાગથી જ કરવા માંગે છે. આત્માનું સાધન તો કે રાગ છે, પણ વિતરાગ સ્વભાવી આત્મા એનું સાધન તો કે રાગ છે, આ રાગે આત્માનો કરવો કે નહીં? આટલું બધું રાગની અરે શું પ્રેમ થઈ ગયો છે, હે? જાવું છે વિતરાગ માર્ગે, અને રાગ થી આત્માનો તો રાગ કરીએ ને, બીજો ન કરીએ ચાલો. અમારે પૈસાનો રાગ કરવો નથી, અમારે સંયોગનો રાગ, શરીરનો રાગ ન કરીએ, પણ આત્માનો તો કરીએ કે ન કરીએ? રાગ કરવાની વાત જ નથી ત્યાં, રાગ કરીને કાર્ય કરવું, જીત કરવું, એ વાત ત્યાં વિતરાગ માર્ગમાં. વિતરાગતાથી મોક્ષ માર્ગ સધાય છે, વિતરાગતાથી વિતરાગ સ્વરૂપી આત્મા સધાય છે, અને બીજી કોઈ રીતે સધાતો નથી, એ વાત ચોખ્ખે ચોખ્ખી છે. પહેલા જ એ કહ્યું છે કે તારું સ્વરૂપ તો ઓળખ. રાગ કરવાની વાતને જરા ઢીલી પાડીને, શિથિલ કરીને, રાગ રસને શિથિલ કરીને તારું સ્વરૂપ ઓળખશે. તું વિતરાગ સ્વરૂપી છું એવું જો તને ઓળખાશે કે રાગ રહિત મારું તત્વ છે, તો રાગથી એમાં પહોંચવું એ વાત ક્યાંથી આવી? એ તો રાગથી અતિ દૂર છે.
બરોબર,
જે વિતરાગ સ્વરૂપી આત્મા છે એ રાગથી અતિ દૂર છે, અત્યંત દૂર છે. એનાથી રાગરહિત સ્વરૂપમાં કેવી રીતે પહોંચાશે? રાગમાં એવું કોઈ સામર્થ્ય નથી. કોઈ આત્માના સ્વરૂપ સંબંધિત રાગ, સ્વરૂપ સંબંધિત વિકલ્પ, એમાં પણ એવું સામર્થ્ય નથી કે વિતરાગ સ્વરૂપનો અનુભવ કરાવે, એવું એમાં કોઈ સામર્થ્ય નથી. આત્માનો સ્વાનુભવ કરવો, એથી આત્માનું કલ્યાણ થવું, એમાં રાગ માત્ર નકામી ચીજ છે, કોઈ કામની ચીજ નથી. બસ એટલું એને ખ્યાલમાં આવ્યું તો સર્વ રાગ ઉપર એનું વજન ઉઠી જશે. રાગની 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 કોઈ વાત નથી, ભલે ગમે તે રાગ થાય, આત્માનો રાગ થાય, પણ એ રાગ નહીં. વિતરાગી આત્માને વિતરાગ ભાવે જ અનુભવાય છે, બીજી કોઈ ચીજ એમાં કામમાં રાગની આવે. આટલું તો એને ચોખ્ખું ને પાકું હોવું જોઈએ, નહીતર આ વિષયનો વિચાર કરીને પણ ગ્રહિત માંથી નીકળી શકે. અનાદિનો તો પરથીને રાગથી લાભ માન્યો છે, પણ હવે શાસ્ત્રની ઓથે અને ધર્મના સિદ્ધાંતોની ઊંધી સમજણની ઓથે એમ નક્કી કરે કે રાગ પણ એક સાધન છે, પછી તો અપેક્ષા ગૂંચવા માંડે. પણ અમુક અવસ્થામાં તો ખરું ને સાધન, ઠીક ભાઈ, પણ એને તું સાધન તરીકે રહેવા દે ને, અત્યારથી નહીં છોડી શકે. સાધન નહીં રહે તારું સાજ થઈ જશે. જો એને તું એવી રીતે વજન આપવા દઈશ તો એ સાધન નહીં રહેતા, સાજ થઈ જશે. અને તને એવું બફમમાં રહી દઈશ કે આ તો હું સાધન તરીકે એને અંગીકાર કરું, પણ એ જ સાધ્ય થઈ જાય છે. એનું સાધન માંથી સાધના સ્થાને આવી જાય છે એનો પોતાને ખ્યાલ રહેતો એ સ્થિતિ થાય છે. એ શબ્દો એટલા આવતા હતા, પણ કોઈ દિવસ એ શબ્દો પાછળ ઊંડા ઉતરવાનો પરિશ્રમ કર્યો હતો? જીમ કોને કહેવા, જૈન કોને કહેવા, અહિંસામાં લોકો જે અહિંસા પાળે છે, છકાઈ જીવની હિંસા ન કરવી એવું આવે છે, આ સિવાય કોઈ હિંસાનું સ્વરૂપ છે કે આટલું જ છે? કોઈ દી પરિશ્રમ કર્યો કર્યો તો કોઈ દિવસ એ સવાલ છે. એ કોઈ ધંધો બતાવે કે જુઓ ભાઈ આ તમે વેપાર કરો ને તો તમે ઘણું સારું કમાશો, અમે કમાણા અને અમે તમારા હિત ચિંતક છીએ, સદા છીએ, સ્નેહી છીએ, એટલે તમને આ ચિંધીએ છીએ. તો એમ કે તમારા ઉપર મને વિશ્વાસ તો છે, તમે કાંઈ ખોટું ન કહો પણ હું બરાબર સમજી લઉં, પછી આદરું કે સમજ્યા વગેરે એમને દઈ દે ઉધે રાખે. બધા પડખા એના સુખા કરે, કેમ કે તમે કદાચ પ્રમાણા છો પણ હું ખોઈ બેસું એ મારે ધંધો કરવો નથી. ચારે પડખા તપાસી ને એને પ્રતીતિ થાય કે હવે વાંધો નથી તો શરૂઆત કરે છે. એટલો પરિશ્રમ જ્યાં લાભ નુકસાન નો પ્રસંગ છે ત્યાં કરે છે. અહીંયા એને પરિશ્રમ નથી કર્યો એનો અર્થ કે એનાથી લાભ નુકસાન નો વિચાર સુધા એને આવ્યો નથી. બરાબર છે, આવ્યો હોય તો પરિશ્રમ કર્યા વગર રહે નહીં. જીવનો એ સ્વભાવ છે કે પોતાને લાભ થાય ને નુકસાન ન થાય એટલું તો એ ઓછામાં ઓછી કાળજી રાખે છે. પણ અહીંયા એને એ વાત સમજાણી નથી. બીજું સાંભળ્યું નતું, અમને બીજા સંભળાવનારા નો મળ્યા, અમે શું કરીએ, અમારે તો ઘણું આત્મહિત કરવું હતું કે હાલ હાલ તે દરકાર કરી એમ બીજાને માથે ઉઢાડે. પોતે તો મહંત રહેવા ચાહે છે, અમે તો નિર્દોષ છીએ, અમે તો ભોળા સીધા સાદા, અમે તો આત્મહિત કરવા તત્પર જ છીએ. પણ શું કરીએ, અમને એવા મળ્યા નહીં કેનારા. પણ હવે આ મળ્યા, હવે હવે તો કર જો કે તે બી નહોતા મળ્યા, હવે સમજ્યું. સાંભળવા આવે એમાં શું બોલ્યું, ન આવતો હોય ને એમ કહેવાય તો આવતો ખરો, પણ આવતો હોય ને એમ કહેવાય કે એમાં કઈ વળતું નથી. અંદરમાં પુરુષાર્થ કરવો પડે છે, અંતર્મુખનો પુરુષાર્થ કરે હિત થાય છે, એમ અહીંયા સાંભળવાની વાત છે. એટલું સાંભળવાની વાત નથી કે સાંભળીને આગળ હાલવાની વાત છે. એ તો સુગાનીજી કહ્યું, સુનના નહીં સુનને કે લીએ, પઢના કે નહીં પઢને કે લીએ. એટલે એવો રાગ તોડવાની વાત છે. સાંભળવાનો રાગ કર્યો એટલે બધું સર્વસ્વ થઈ ગયું એમ નથી. કાંઈ આ વાત સાંભળી તો તારો પુરુષાર્થ કેટલો ઉપાડ્યો જો જરા, તો તને ખ્યાલ આવશે કે તને તારા હિતની કેટલી દરકાર છે અંદરમાં. સાંભળ્યું ને મૂકું, પડતું પડતું મૂકી દીધું, સાંભળી તો લીધું માયનો સંતોષ, એવું તો સાંભળ્યું, બીજું ક્યાં સાંભળ્યું છે, એ સાંભળ્યું છે કે તે સાંભળ્યું નથી. જો આ વિષય લાભનો છે એમ સમજાયું તો એનો કાર એની કિંમત આવી હોય તો શરૂ થયા વિના રે ને. આ નિયમ છે. પછી બેન છે બહુ સરસ કહે છે કે વિતરાગ નો બોધ ઉપદેશ અસી ધારા સમાપ્ત છે. જેમ તરવારની ધાર કાપે જ કાપે, તરવારની ધાર હોય લુડું ઊંચું હોય કાપે જ કાપે. વિતરાગ નો ઉપદેશ એવો છે કે જો જીવ એને સમજે અંગીકાર કરે તો એના પુરુષાર્થ નું ઉત્થાન થયા વગર રહે નહીં, એવો જ ઉપદેશ છે. પણ સાંભળ્યું પણ નહીં સાંભળવા બરાબર સાંભળ્યું, કાન હોરું કાઢ્યું, પુરુષાર્થ પડશે એવો છે. રાગ રહિત ચૈતન્ય કોણ છે એની જેને ખબર નથી, એની જેને દરકાર નથી, ખબર થઈને અંતર સાવધાની થતી નથી, તેને આત્માના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આત્માને સમજે નહીં ને એકલો રાગ ઘટાડે એટલે પાપનો તીવ્રતા, રાગની તીવ્રતા નામ પાપ છે, રાગની મંદતા નામ પુણ છે. એ તીવ્રતા ઘટાડે, પાપ મટાડે એટલે તીવ્રતા ઘટાડે. એકલો રાગ ઘટાડે એટલે પાપ ઘટાડે તેને પણ ધર્મ થતો નથી. જાશે રાગની મંદતાના પુણ્યના ફળમાં દેવલોકમાં, ત્યાં ભવાંતર થયું, ભવાંતર થઈ જશે. અહીંયા હજારો રાણીને છોડીને રાજપાટ છોડીને સાધુ થયો હશે, એ ભાવ ભવાંતર થતાં ભવાંતર થઈ જશે. ત્યાં પાછો ઝાડ ધમાળ ને અપસરાઓ બીજું પીવું જીવનું એટલા તીવ્ર રાગમાં જશે, કેમ કે સંયોગી દ્રષ્ટિથી સંયોગ છોડ્યો છે. પણ સંયોગી દ્રષ્ટિ તો રહી ગઈ છે. ત્યાં એ સંયોગમાં એવો તીવ્ર રાગ થાય કે જાય એ કેન્દ્રીમાં પાછો. આમ છે મિથ્યા દ્રષ્ટિ જીવો તીવ્ર રાગને વશ, જેમ અહીંયા પૈસા વાળા પુન વાળા ઉદયને કેવો તીવ્ર રાગ જોવામાં આવે છે કે નહીં, એવા રીતા પ્રચાર હોય છે કે હું આત્મા છું એનો વિકલ્પ વિચાર કરવા સુધાનો કોઈ અવકાશ નથી. પ્રયોગ કરે ને અનુભવ કરે તો વાત ક્યાં રહી, પણ વિચાર કરવાનો પણ અવકાશ નથી. એથી વધારે ત્યાં તીવ્ર રાગ છે. એકેન્દ્રીમાં જાય છે, દેવો એકેન્દ્રીમાં જાય છે. જાય હીરાની ખાણમાં પડીને, જાય સમુદ્રના અંદર છીપલા ને શંખ થઈને પડે છે. એવી અનંત શક્તિનો ધણી ન્યાલભાઈ, અનંત શક્તિ નો ધણી ક્યાં જાય? એને ધર્મ થતો નથી. અને માત્ર જ્ઞાન ની વાતો કરે, જો આ ઉપર લીધું શુષ્ક જ્ઞાન ઉપર. ક્રિયાવાદીઓને તો લીધા હતા, હવે જ્ઞાનવાદીઓને લે છે. આત્મા બે ને ચાપખા માર્યા છે, બિલકુલ આડે રસ્તે ગયા તો ખબરદાર, એ માર્ગ નથી. આમ આમ ઉભા છે બરાબર, ઉન માર્ગ ને આડા ઉભા રહ્યા છે. જ્ઞાનીઓ ગુરુઓ ઉન માર્ગ ને આડે ઉભા રહ્યા છે. આમ માર્ગ નથી જાશો નહીં, આની કોઈ ચાબુ કારણ આમ આડો હાલ પર સીધો થઈ જાય, ભોળાને મારે છે. આની કોઈ આડો હાલે તો ત્યાંથી સીધો કરે. માત્ર જ્ઞાનની વાતો કરે અને રાગનો અભાવ ન કરે. રાગ ઘટાડવાની વાત ન કરી, જોઈએ શબ્દ બદલ્યો ઉપર. રાગ ઘટાડે તો ધર્મ થતો નથી. અહીંયા કહે છે કે માત્ર જ્ઞાનની વાતો કરે, માત્ર આત્માની વાતો કરે અને રાગનો અભાવ ન કરે, એટલે અંતર પુરુષાર્થ ન કરે, સ્વરૂપને આશ્રય કરવાનો પુરુષાર્થ ન કરે, તો તેને પણ આત્માની પ્રાપ્તિ થતી નથી, એને પણ ધર્મ પ્રગટ થતો નથી. જેને ધર્મ કહીએ એ તો રાગના અભાવમાં ઉત્પન્ન થનારો ભાવ છે. ધર્મ ભાવ તો રાગ રહિત ભાવ છે. માત્ર પુરુષાર્થ વિનાના શાસ્ત્ર ભણતરની ચીજ નથી એમ કહે છે. પુરુષાર્થ વિનાના શાસ્ત્ર ભણતરની એ ચીજ નથી કે શાસ્ત્ર ભણીને એ સંબંધિત બુદ્ધિગોચર વિષય થઈને બુદ્ધિગમ્ય થઈને વચન ગોચર થઈ શકે, માટે કઈ કાર્ય થાય છે એવું સદંતર એમાં નથી. ચાલતા બોલ માં એટલે જ્ઞાન સ્વભાવ એ તો છે કે આત્મા જ્ઞાન સ્વભાવ કહેતા આખો આત્મા પરિપૂર્ણ આત્મા જેવો છે એવો આત્મા. રાજમલજી એને કહે છે કે જૈસા હૈ વૈસા, ન શુદ્ધ હૈ ન અશુદ્ધ હૈ, એ શુદ્ધ નથી ને અશુદ્ધ નથી. જેવો છે એવો છે, જેવો છે એટલે અનંત ગુણ સ્વભાવ જ્ઞાન ગોચર જેવો છે એવો. વાણી ગોચર કરવા જતા એનું કથન કરવા જતા એને કોઈ એક ગુણ થી કહેવા જતા બીજા ગુણ નથી એવું આવે પૂછાતું નથી. પછી કહેવું હોય તો કહેવું પડે છે, બીજો ઉપાય નથી. પણ આત્મ વસ્તુ તો જેવી છે તેવી છે એમ કીધું. જ્ઞાન ગોચર છે પણ એનું કથન કરવામાં જે કથન આવે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત છે તે જીવ છે એમ કહેવું પડે છે. પણ અનુભવ તો નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પમાં સહેજે ભાષાના પ્રયોગનો અભાવ છે. અનુભવ તો નિર્વિકલ્પ છે ને નિર્વિકલ્પ અનુભવના કાળે સહજે જ વચન વ્યવહાર છૂટી જાય છે. એટલે કે વચન વ્યવહાર ચાલુ રહે ને અનુભવ થાય એવું બનતું નથી. જ્યારે અનુભવ થાય ત્યારે વચન વ્યવહાર નથી રહેતો, કેમ કે વિકલ્પ નથી રહેતો. વિકલ્પ નથી રહેતો તો વચન પણ નથી રહેતા એમ કહે છે. એટલે ત્યારે અનુભવ ગોચર થાય છે. કઈ વચનમાં આવતો નથી ને વિકલ્પમાં આવતો નથી. પણ અનુભવ જ્ઞાનમાં તો જરૂર આવે છે પૂરો ને પૂરો. છસો ને પચાસ. જે ક્ષણે અને પડે અનુકૂળતા કે પ્રતિકૂળતાના સંયોગોમાં હરખશોક વેડ્યા કરે છે તેને કષાયની મંદતા પણ નથી. દર્શન મૂળની પ્રધાનતાથી લીધો છે અહીંયા. આમ તો માણસને પાપના પરિણામ થાય એને કષાયની તીવ્રતા કહીએ, પુણ્યના પરિણામ થાય એને કષાયની મંદતા કહીએ. પણ અહીંયા બીજી રીતે વાત આખી ઉઠાવે છે કે આ જે ઉદય છે એ ધારાવાહી ચાલુ છે. ક્ષણે ને પડે અનુકૂળતા અને પ્રતિકૂળતાની જેની દ્રષ્ટિ છે એને સંયોગ દ્રષ્ટિ છે. અને એ સંયોગોમાં એ હરખશો કેટલે ઠીક અઠીકપણું કરે છે. ઠીક અઠીકપણું કરે છે ત્યાં એ આખી વસ્તુને વિપરીત અંગીકાર કરે છે. કોઈ વસ્તુ ઠીક નથી, કોઈ વસ્તુ અઠીક નથી, છતાં એને ભ્રમણાથી ઠીકપણું લાગે છે, ભ્રમણાથી અઠીકપણું લાગે છે. ભ્રમણાથી એને પ્રતિકૂળતામાં દુઃખ લાગે છે, ભ્રમણાથી એને અનુકૂળતામાં સુખ લાગે છે. એવું ક્ષણે ક્ષણે જે વેદા કરે છે, તું અહીંયા વેદન શબ્દ લીધો, હરખ શોક એ વેદવાની ચીજ છે. અનુકૂળતા પ્રતિકૂળતામાં હરખ શોક થાય છે એ વેદનની ચીજ છે. વેદન પકડાવે છે, અધ્યાત્મનો બોલ છે, વેદન પકડાવે છે, એ વેદા કરે છે. એવા ક્ષણ ક્ષણ પળના વારંવારના વેદનના તે પ્રકારમાં અધ્યાત્મ દ્રષ્ટિએ તો એને કશાયની મંદતા પણ નથી. ઉપર છલ્લી કોઈને દેખાય પણ ભારે લોગ નથી, કશાયની તીવ્રતા નથી, એને કશાયની મંદતા પણ નથી. આવી સ્થિતિ છે. અનુકૂળ પ્રતિકૂળ તો નથી, તને અનુકૂળ પ્રતિકૂળ થી હરખશોક વેદાય છે, એ વેદન ની અંદર તો કશાય ની તીવ્રતા છે. કશાય રસ ઘણો તીવ્ર છે, ઉપર ઉપર જરા મંદ દેખાય પણ અંદર રસ ઘણો, કશાય રસ પકડ્યો છે. અહીંયા કશાય રસ ઘણો તીવ્ર છે, તેને તો આત્મા કોણ છે એની રુચિ કરવાનો પણ પ્રસંગ નથી. આમ છે, એને આત્માની રુચિ કરવાનો પ્રસંગ નથી. દર્શન ગુરુનું ઘણું જોર વર્તે છે, બહુ મજાનો આ વિષય છે. શરીરમાં અશાતા થઈ, આ દુખાવો ઉપડે છે કે નહીં? અશાતા થાય ત્યારે દુખાવો ઉપડે છે, શું વિદે છે? પ્રતિકૂળતામાં શોક ને વિદે છે, પ્રતિકૂળતામાં શોક ને વિદે છે. અંદરમાં ભિન્ન જ્ઞાનમય આત્માના જ્ઞાનને વળગીને વેદનનું, અશાતાના વેદનનું જ્ઞાન કરવું એમ થવું જોઈએ. આ મને થયું એ વાત તારી બહુ ગડબડ વાળી છે એમ કે છે. આત્માની રૂચિથી દૂર જવા છે ભાઈ, આમ કે છે. બહુ સરસ છે, ક્ષણે ને પડે એમ કરીને લીધું. ઉપાડ કેવો છે બોલવાનો? ક્ષણે ને પડે તને પ્રતિકૂળતાના સંયોગોમાં હરખશોકનું વેદન થાય છે. તપાસ, હવે આ વિચાર કરવાનો વિષય નથી. શાસ્ત્ર વાંચી વાંચીને તું વિચાર કરીશ કે આત્મા આવો ને આત્મા તેવો, એમ નહીં. હવે તું જો તારા અનુભવને, તપાસ, અનુભવને અવલોક કે આ શું છે. ક્ષણે ને પડે જો આ અનુકૂળ છે એવી કલ્પના થાય છે, છે નહીં કોઈ અનુકૂળ, આ પ્રતિકૂળ છે એવી કલ્પના થાય છે. અશાતાના વિદનમાં પ્રતિકૂળતાની કલ્પના થાય છે એમ કે શાતાના વિદનમાં અનુકૂળતાની કલ્પના થાય છે, વાસ્તવિક નથી એમ કે વિચારમાં જેવું હોય. બહુ ઊંડી તપાસમાં દેવો વિષય છે. તો એને ખ્યાલ આવે કે દર્શન મૂળ શું ચીજ છે, ભ્રમણા શું ચીજ છે, કલ્પના શું ચીજ છે, વાસ્તવિકતા શું છે આમાં. એ વાત એને બહુ ઊંડા ઉતરીને, અનુભવને તપાસીને, પ્રયોગને અનુલક્ષીને નિશ્ચય કરવા જેવો. માત્ર ઉપર ઉપરના વિચારથી નિશ્ચય કરે એમાં કઈ બોલતું
નથી.